આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. જળ વ્યવસ્થાપન ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી બદલ સુરત મહાનગરપાલિકાની દેશની શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સ્વરાજ સંસ્થા તરીકે પ્રથમ સ્થાન. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આણંદમાં 300 કરોડ રૂપિયાની અનેક ખેડૂત કલ્યાણ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. ગૃહમંત્રીએ જણાવ્યું છે કે નાગરિક સંરક્ષણ અને ગૃહરક્ષક દળો દેશના નાગરિકોમાં સેવાનો ભાવ જન્માવે છે. અમદાવાદ આરટીઓ ખાતે આવતા કર્મચારીઓ અને અરજદારો માટે આજથી હેલ્મેટ પહેરવું ફરજિયાત. અને રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં 27 ઓક્ટોબરથી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાયું. સમાચાર વિગતવાર. રાષ્ટ્રીય જળ વ્યવસ્થાપન ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી બદલ ગુજરાતને ત્રીજું અને સુરત મહાનગરપાલિકાને શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સ્વરાજ સંસ્થા તરીકે પ્રથમ સ્થાન મળ્યું છે. જળશક્તિ મંત્રાલય દ્વારા 5મા જળ પુરસ્કાર અંતર્ગત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ગઈકાલે નવી દિલ્હી ખાતે આ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ માટે કેન્દ્રીય જળ આયોગ અને ભૂજળ બોર્ડ દ્વારા સૂચિત મૂલ્યાંકન અને ચકાસણી બાદ ઉત્તમ રાજ્ય કેટેગરીમાં ઓડિશા પ્રથમ, ઉત્તર પ્રદેશ બીજું, તેમજ ગુજરાત અને પુડુચેરીને ત્રીજું સ્થાન મેળવ્યું છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના જળસંપત્તિ વિભાગના સચિવ પીસી વ્યાસે આ એવોર્ડ સ્વીકાર્યો હતો. દરમિયાન સુરત મહાનગરપાલિકાએ સુએજ ટ્રીટમેન્ટથી વોટર રિસાયકલિંગ અને રીયુઝ જળ વ્યવસ્થાપન જળ સંરક્ષણમાં શ્રેષ્ઠ અને કાર્યક્ષમ કામગીરી બદલ આ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગઈકાલે આણંદમાં 300 કરોડ રૂપિયાની અનેક ખેડૂત કલ્યાણ યોજનાઓનું ઉદઘાટન કર્યું હતું. ત્રિભુવનદાસ પટેલની જન્મજયંતિની ઉજવણી અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ એનડીડીબીની હીરક જયંતિ સમારોહને સંબોધતા શ્રી શાહે કહ્યું કે શ્વેત ક્રાંતિ 2.0 હેઠળ દેશમાં વધુ 1 લાખ નવી ડેરીની રચના કરવામાં આવશે. શ્રી શાહે કહ્યું કે દેશનું ડેરી ક્ષેત્ર વાર્ષિક 6% દરે વૃદ્ધિ કરી રહ્યું છે, જે વિશ્વની સરેરાશ કરતા પણ વધુ છે. નાગરિક સંરક્ષણ અને ગૃહરક્ષક દળો દેશના નાગરિકોમાં સેવાનો ભાવ જન્માવે છે એમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું. ગઈકાલે ગાંધીનગરમાં 14મી ઓલ ઇન્ડિયા નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ્સ કોન્ફરન્સનો શુભારંભ કરાવતા ગૃહમંત્રીએ કહ્યું કે આગામી 4 મહિનામાં નાગરિક સંરક્ષણ અને ગૃહરક્ષણ દળો માટે નવું ચાર્ટર પણ તૈયાર કરવામાં આવશે, જેમાં આપાતકાલીન સમયે તેમનું યોગદાન, વાહન વ્યવહાર, ટ્રાફિક સંચાલનની સંસ્થાકીય વ્યવસ્થા, નાગરિકોની સુરક્ષા અને મનોબળ કેવી રીતે વધારવું તેવા વિષયોનો પણ સમાવેશ કરવામાં આવશે. આ સંમેલનમાં ગૃહમંત્રી અમિત શાહે આ મુજબ જણાવ્યું હતું.
ટ્રેનિંગ ઓર નયા બ્લડ આય ઇસ પર ભી હમને કઈ આયામો પર કઈ બિંદુઓ પર સોચના પડેગા. દુર્ભાગ્ય સે ઇસકો ઇનકમ કે સાથ જોડ દિયા ગયા હૈ. જૈસે એનસીસી એનએસએસ મેં સમાજ કે સભી વર્ગ કે લોગ હોતે હૈં, ઇસી તરહ સે હોમગાર્ડ ઓર સિવિલ ડિફેન્સ મેં ભી પૂરે સમાજ કા પ્રતિનિધિત્વ હો ઓર એ સેવા કા એક માધ્યમ બને, દેશ કે વિકાસ કા એક માધ્યમ બને ઓર દેશ કી સુરક્ષા કા તો બને હી બને.
દરમિયાન શ્રી શાહે ગઈકાલે ગાંધીનગરમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ અંદાજે 116 કરોડ 42 લાખ રૂપિયાની શિષ્યવૃત્તિનું પણ વિતરણ કર્યું હતું. આ અંગે શ્રી શાહે આ મુજબ જણાવ્યું.
નરેન્દ્રભાઈએ નવી શિક્ષા નીતિમાં અનેકવિધ તમારા માટે આયામો ઉભા કરે. તમે વિજ્ઞાન પ્રવાહ લેશો અને તમને સંગીતમાં રસ હશે તો તમે સંગીત શીખી શકશો. તમે વિજ્ઞાન પ્રવાહ રહેશો અને તમને ઇતિહાસમાં રસ છે તો ઇતિહાસ પણ શીખી શકશે. પરંતુ વિજ્ઞાન પ્રવાહ એ તમારી રોજગારી સાથે જોડાયેલો છે, એટલા માટે નમો સરસ્વતી વિજ્ઞાન સહાયતા સાધના યોજના લાયા અને વિજ્ઞાન લેવા બાળકોને પ્રોત્સાહન આપ્યું.
કાયદાનો મુસદ્દો ઘડવો એ કાયદો અને તેના ઉદ્દેશોને પૂર્ણ કરવાની અનોખી કળા છે એમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે. ગઈકાલે ગાંધીનગરમાં કાયદા મુસદ્દા તાલીમ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોને સંબોધતા શ્રી શાહે કહ્યું કે સ્પષ્ટ અને દોષરહિત કાયદો માત્ર અમલીકરણમાં તો મદદ કરે જ છે, પરંતુ લોકશાહી વ્યવસ્થામાં પરિવર્તન લાવવામાં પણ મદદ કરે છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે કાયદાના નિયમોને આધીન શાસન વ્યવસ્થામાં કાયદા ઘડતર સાથે સંકળાયેલા અધિકારીઓની સજ્જતા આવશ્યક છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીઆઈડીને ફોલો કરી શકો છો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઇન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આવતીકાલે યોજાશે. આ માટે સામાન્ય નાગરિકો અને અરજદારો તેમની રજૂઆતો આવતીકાલે સવારે 8:30 થી 11:30 વાગ્યા સુધીમાં મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે આવીને રૂબરૂ કરી શકશે. મુખ્યમંત્રીશ્રી આવતીકાલે બપોરે જનસંપર્ક કાર્યાલયમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે. અમદાવાદ આરટીઓ ખાતે આવતા કર્મચારીઓ અને અરજદારોએ આજથી ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. હેલ્મેટ નહીં પહેરનાર પાસેથી સ્થળ પર દંડ વસૂલ કરવામાં આવશે. સુભાષબ્રિજ સહિતની આરટીઓએ એક પરિપત્ર બહાર પાડીને પોતાના કર્મચારીઓ અને જાહેર જનતાને હેલ્મેટના કાયદાનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે. 16મા નાણાપંચના સભ્યો રાજ્યની મુલાકાતે છે, જે અંતર્ગત પંચના અધ્યક્ષ ડોક્ટર અરવિંદ પનગઢિયા અને સભ્યોએ ગઈકાલે ગીર સોમનાથના વેરાવળ તાલુકાના કાજલી ગામની મુલાકાત લીધી હતી. નાણાપંચે રાજ્ય અને કેન્દ્ર પુરસ્કૃત વિવિધ યોજનાઓના કાર્યાન્વયન અને તેની પ્રગતિ વિશેની જાણકારી સરપંચ અને સ્થાનિક ગ્રામજનો પાસેથી મેળવી હતી. અમારા જિલ્લા પ્રતિનિધિ જણાવે છે કે પંચના સભ્યોએ પ્રાથમિક શાળા, સેગ્રીગેશન શેડ, કમ્પોસ્ટ પીટમાં મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓ વિશેની જાણકારી મેળવી હતી. ભારતનો માનવ અધિકાર પંચ ગર્ભસ્થ શિશુથી વૃદ્ધ સુધી તમામના માનવ અધિકારોનું રક્ષણ કરતું વિશ્વનું સૌથી મોટું પંચ છે એમ પંચના વિશેષ નિરીક્ષક બાલકૃષ્ણ આનંદે જણાવ્યું હતું. ગઈકાલે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા અધિકારીઓની બેઠકમાં શ્રી આનંદે જણાવ્યું કે માનવ અધિકાર પંચ દ્વારા ફરિયાદ નિકાલનું પ્રમાણ 92% છે. તેમણે એક પણ માનવ અધિકારનું હનન સાંખી ન લેવાની તાકીદ પણ કરી હતી. પશ્ચિમ રેલવેનું વડોદરા મંડળ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 18 સ્ટેશનોનો કાયાકલ્પ કરશે. પશ્ચિમ રેલવેના 124 રેલવે સ્ટેશનોને પુનઃવિકાસ કરવાની કામગીરીના ભાગરૂપે વડોદરા મંડળના ડાકોર, પ્રતાપનગર અને ગોધરા સ્ટેશન પર પુનઃવિકાસની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. ડાકોર સ્ટેશનને અંદાજે 6 કરોડ રૂપિયાના ખર્ચે અને પ્રતાપનગર સ્ટેશનને લગભગ 43 કરોડ રૂપિયાના ખર્ચે પુનઃવિકસિત કરવામાં આવી રહ્યા છે. અમૃત સ્ટેશન પ્રોજેક્ટ હેઠળ ગોધરા સ્ટેશન પર ટિકિટિંગ સુવિધા સાથેનો બીજો પ્રવેશદ્વાર વિકસાવવામાં આવી રહ્યો છે, જેનો અંદાજીત ખર્ચ 6 કરોડ 18 લાખ રૂપિયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગામી 28 ઓક્ટોબરે અમરેલી જિલ્લાની મુલાકાતને ધ્યાનમાં લઈને લાઠીને નો ફ્લાય ઝોન જાહેર કરાયો છે. એક જાહેરનામામાં પરવાનગી સિવાયના ફ્લાઇટ, હેલિકોપ્ટર, ડ્રોનના ઉતરાણ અને ઉડ્ડયન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત અમરેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ શરૂ કરીને આનુષંગિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમારા જિલ્લા પ્રતિનિધિ જણાવે છે કે લાઠી અને ચાવડમાં વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા પણ કરાઈ છે. બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત ગઈકાલે એક અપક્ષ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી. આમ અત્યાર સુધીમાં 3 ઉમેદવારી પત્રો રજૂ થયા છે. ઉલ્લેખનીય છે કે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર છે. દરમિયાન ભારતના ચૂંટણી પંચે એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં આગામી 27 ઓક્ટોબરથી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાયું છે. ગુજરાત યુનિવર્સિટીમાં તારીખ 31 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી તમામ વિભાગોની કામગીરી બંધ રહેશે, જ્યારે શૈક્ષણિક કાર્ય 17 નવેમ્બરથી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે રાજ્યની વિવિધ શાળાઓમાં આગામી 28 ઓક્ટોબરથી દિવાળી વેકેશનનો પ્રારંભ થશે. અંતમાં મુખ્ય સમાચાર. જળ વ્યવસ્થાપન ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી બદલ સુરત મહાનગરપાલિકાને દેશની શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા તરીકે પ્રથમ સ્થાન. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આણંદમાં 300 કરોડ રૂપિયાની અનેક ખેડૂત કલ્યાણ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. ગૃહમંત્રીએ જણાવ્યું છે કે નાગરિક સંરક્ષણ અને ગૃહરક્ષક દળો દેશના નાગરિકોમાં સેવાનો ભાવ જન્માવે છે. અમદાવાદ આરટીઓ ખાતે આવતા કર્મચારીઓ અને અરજદારો માટે આજથી હેલ્મેટ પહેરવું ફરજિયાત. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.